તારીખ 20/12/1991 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ નંબર 129 અને 130 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 72.
કારણ એક જ છે, કારણમાં તો ફેર પડે જ નહીં ને, વસ્તુ સ્થિતિમાં શું ફેર પડે, પણ સ્ટેટમેન્ટમાં ફેર છે. આપણે દેવગુરુ શાસ્ત્રની વૃત્તિમાં નિષેધ છે, અહીંયા નિષેધ નથી. અહીંયા એની મુખ્યતાપૂર્વક વાત આદર કરી દીધી છે. માણસને પરસ્પર વિરુદ્ધ લાગે, વાત પરસ્પર વિરુદ્ધ લાગે કે ત્યાં ના પડે ને અહીંયા હા પડે. કારણ બે જગ્યાએ એક જ છે, બે કારણ નથી. કારણ એક જ છે. સ્થાપના છે આ જ કારણે, નિષેધ પણ ઓલા કારણે છે, એટલે વિરોધ નથી. ખરેખર વિરોધ નથી, વિરોધ દેખાય તો પણ વિરોધ નથી, એ વાત તો આપણે સિદ્ધ કરવી હતી. કારણ સાંસારિક વિષયો કી અપેક્ષા સે સ્પર્શ હૈ, ક્યોંકિ સાંસારિક વિષય તો અપની ઓર ઝુકાવ કરને કો કહેતે હૈ, ઓર વિવાદિત નિમિત્ત અપની ઓર ઝુકાવ કા નિષેધ કરકે સો આત્મા કી ઓર ઝુક જાઓ, એસા કહેતે હૈ. શું કહે, પરગ્રહ તો નિમિત્ત છે, દેવગુરુ શાસ્ત્ર પણ નિમિત્ત છે, અને કુટુંબ પરિવાર આદિ પણ નિમિત્ત છે. પેલા ધાર્મિક નિમિત્ત છે અને આ સાંસારિક નિમિત્ત છે, પણ બે વચ્ચે નિમિત્ત નિમિત્તમાં પણ ફેર છે. પેલા નિમિત્ત છે એ આકર્ષણ કરે છે, જીવને આકર્ષિત કરે છે. સાંસારિક નિમિત્તો જીવને આકર્ષિત કરે છે, જ્યારે દેવગુરુ શાસ્ત્રરૂપ નિમિત્ત છે એ એમ કહે છે કે નહીં, તમે અમારી બાજુ પણ નહીં ઝૂકો, તમે તમારા આત્મામાં ઝૂકી જાઓ, આત્મામાં અંતરલીન થાઓ, આત્મામાં વળી જાઓ, અમારી બાજુ નહીં વળો. આમ નિમિત્ત હોવા છતાં બંને જુદી જુદી વાત કરે છે. ઇસલિયે દિવાળી કે નિમિત્તો મેં ફર્ક કહીને મેં આતા હે, એ પ્રકારે ફર્ક છે. ફર્ક કરવાનું કારણ આ છે, શુભ અશુભ થાય છે એ એક બીજી ગૌણ વાત છે. સંસારિક નિમિત્ત અશુભ પરિણામમાં પડે છે, અને દેવાદી કે નિમિત્ત શુભ પરિણામમાં પડે છે, નિમિત્ત તરીકે નિમિત્ત પડે છે. એટલો જ ફર્ક છે એમ નહીં. સંસારિક નિમિત્તો જીવને આકર્ષણ કરે છે પોતા પ્રત્યે, ત્યારે દેવાદિક નિમિત્ત જીવને પોતાથી ઉપેક્ષિત કરે છે. હા, તો તમે તમારે તમારી બાજુ વળો, અમારી બાજુ વળવાની પણ અમે ના પાડીએ છીએ. વિતરાગ દેવ કદી એમ ન કહે કે તમે મારી ભક્તિ કરો. શ્રી ગુરુ પણ કદી શિષ્યને એમ ન કહે કે તમે મારી ભક્તિ કરો. એમ કહે કે તું તારા આકાર આત્માનું દુઃખ કર, તું સ્વયં પરમાત્મા બની જા, મારી પહેલા પણ તું પરમાત્મા બની જા, હું મને પ્રમોદ થશે, મને ઉલટાનો પ્રમોદ થશે, મારે તારી સેવા ભક્તિની કોઈ આવશ્યકતા નથી. કેમ કે નાની તો અંતરંગથી જ નિષ્પ્રહ છે, એને કોઈ નિષ્પ્રહ નથી.
અન્ય
ગીતામાં પહેલું એક શ્લોક છે, તું મારા શરણે આવી જા, મામે તમે શરણ હૃદય, એ જ મારા શરણે આવી જા. અહમ થમ પાપે જો મોક્ષ ઈશ્યામી, હું તને બધા પાપથી છોડાવી, કાંઈ વિચાર કરવા તું મારે શરણે આવી જાને કે શું. પછી જે લોકો સંપ્રદાયમાં છે, જુઓ ભગવાને તો આજ્ઞા કરી છે કે મારા શરણે આવી જા, એ લોકો એક સૂત્ર ગીત છે, શ્રી કૃષ્ણ શરણ નમ, મને તો શ્રી કૃષ્ણ શરણ હો. તો પછી જેમ આપણા શ્રીમદ્જીના જેમ ધૂન બોલે છે કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન, એમ આ લોકો પછી એને ધૂન બોલે કૃષ્ણ શરણ નમ, શ્રી કૃષ્ણ શરણ નમ, શ્રી કૃષ્ણ શરણ નમ, એમ જ બોલ્યા કરે. એમાં ખાસ કરીને કોઈનું દેહાંત હોય, દેહાંતનો કાળ હોય તો આપણે જેમ નમસ્કાર મંત્ર સંભળાવે, નમો અરિયંતા નમો છતાં, એના બદલે એ લોકો એવું બોલે છે એના કારણે શ્રીકૃષ્ણ શરણમ નમઃ એમ છે. એવો અત્યારે ભાવ કરો કે શ્રીકૃષ્ણ શરણમ નમઃ, મને શ્રીકૃષ્ણનું શરણ હો, મને શ્રીકૃષ્ણનું શરણ હો, એ પદ્ધતિ છે. કેમ કે ગીતામાં એ વાક્ય કર્યું છે, શ્રીકૃષ્ણના મુખેથી એ વાક્ય બોલાવડાવ્યું છે. અર્જુન અને શ્રીકૃષ્ણનો સંવાદ છે ગીતા, એટલે અર્જુનના પ્રશ્ન છે, શ્રીકૃષ્ણનો ઉપદેશ છે. એમાંથી અર્જુનને એમ કહે છે, મામ એકમ શરણમ રહ્યો, એક મારા શરણમાં આવી જાય, કાંઈ વિચાર કરવાનો, મા સૂચો, કાંઈ સોચીશ ને વિચાર કરીશ, શું છે કે વિચાર કરવો, સોચીશ, એક મારા શરણે આવી જાય, હું તારું કલ્યાણ કરી દઉં. ગીતામાં તો એ બધી કિંવદંતી બધી જુદી જુદી છે. કોઈ એમ કહે છે કે ખરેખર શ્રીકૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે, તો કોઈ એમ કહે છે કે મહાત્મા વ્યાસજીની રચના છે, તો કોઈ એમ કહે છે કે આ તો જેમ વેદ અપુરુષે છે એમ આ અપુરુષે છે, એના વિશે આ વસ્તુ ચાલે છે. એમ બધી કિંવદંતી ચાલે છે. ભાવનગરમાં સનાતન ધર્મ હાઈસ્કૂલ, એનું નામ જ ધાર્મિક છે, સનાતન ધર્મ હાઈસ્કૂલ. ત્યાં એ લોકોનો એક પ્રાર્થના હોલ છે, ત્યાં ભણતા ને સેકન્ડ થર્ડ ટાઈમ સ્ટાન્ડર્ડ નું, ત્યાં એ મોટો ધાર્મિક રિલિજિયસ હોય છે, એમાં બધા જ ધર્મના વડાઓના ફોટા રાખ્યા છે, અને 4 થી 5 મુખ્ય ધર્મની પ્રાર્થના બોલાય. એ ક્રિશ્ચિયન ધર્મની બોલાય, ઓ ગોડ ઓલ માઇટી એમ કરીને અંગ્રેજીમાં બોલાય, પછી આ બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધર્મમ શરણમ ગચ્છામિ, એ બુદ્ધની પણ પ્રાર્થના બોલાય, પછી આને હિન્દુ ધર્મની પણ પ્રાર્થના. સનાતન ધર્મ છોકરાઓ ત્યાં બોલાવડાવે તો અઠવાડિયે એક પીરિયડ રાખે બધાના, બધા જ પાંડવના પણ એ હોલમાં જવાનું એ છોકરાઓ, એને બધા સામૂહિક પણ એક જણા એક બે છોકરા બોલાવે, બાકી બધા બોલે એવી રીતે સામૂહિક છોકરા. એ ખબર છે દુર્ગમ શરણ ગચ્છામી, દરેક ધર્મમાં એના શરણે જાઓ, એના શરણે જાઓ, એના શરણે આવવાની. એક વિતરાગ ધર્મ એવો છે કે મારા શરણે આવવાની તારે જરૂર નથી, તું તારા શરણે જાતા શરણ જાણી સિદ્ધાંત એમાં છે. આજુબાજુમાં પ્રકાશની બાજુમાં આણંદ ની પાસે બાંધણી કરીને કામ આશ્રમ બનાવ્યો હતો, એમાં 200 રૂપિયા માર્ચમાં થયું થઈ ગયું, હા જાન્યુઆરીમાં થયું, જાન્યુઆરીમાં થયું. મોટો 150 કરોડ રૂપિયાનો એ લોકોએ હોલ બનાવ્યો છે, આસુસોનો થાંભલા વગેરેનો બહુ મોટો હોલ બનાવ્યો છે. 2000 માણસ બેસી શકે અગસ્તમાં. એના એક એક જે ફ્રન્ટ એલિવેશનના જે થાંભલા છે, દાખલ થતી વખતે પગથિયા ભાઈના જે થાંભલા છે, છેડે તો થાંભલા હોય ને, વચ્ચે થાંભલા હોય, એ આરસના 15-15 લાખના એક એક થાંભલા છે. એક થાંભલાના 15 લાખ આપણે દિન મંદિર બંધાઈ નથી, એક એક થાંભલો 4 થાંભલા છે, 15-15 કરોડ રૂપિયાનો હોલ બાંધ્યો, બહુ મોટો. એનો એમાં સુંદરજીના ચિત્રપટની સ્થાપના કરી છે. સુંદરજીમાં પ્રભુરાજ સ્વામી કર્મચારી ગોર ત્રણ ચિત્રની સ્થાપના કરે છે, બે નાના બનાવે છે. સુંદરજીનું મોટું ચિત્ર છે. ઉત્સવની અંદર આવક થઈ 4.25 કરોડ રૂપિયાની, 4.25 કરોડ રૂપિયા એ લોકોને આવ્યા. 7 લાખ રૂપિયા જે ભાઈ આવ્યા છે, બાંધણીમાં આશ્રમ કર્યો છે, 7 લાખ રૂપિયા. પણ ત્યાં એમ કહેતા હતા, એ ઉત્સવમાં એમ નક્કી કરીને આવ્યા હોય કે આપણે 1 લાખ રૂપિયા વાપરવા છે, એનો ઉછામણીમાં વારો નહોતો આવતો. જેને 1 લાખ રૂપિયા વાપરવા આવે એના ઉછામણીમાં વારો નહોતો આવતો. કેવી રીતે બધી ઉછામણી જાતી હતી, સમર્પણ કામ લોકોની અર્પણ કામ. 7 કરોડ વ્યવસ્થા બહુ સારી બધી ત્યાં વિડીયો ફિલ્મ હતા, બતાવી હતી એવું ભોજનની વ્યવસ્થા કેવી છે, રસોડાની વ્યવસ્થા કેવી છે, કોણ છે, કોકેલા છે, રહેવાની વ્યવસ્થા કેવી છે, વિડીયો.
લેકિન જો જીવ અપની ઓર નહીં જીતતા હૈ और देवादी की ओर ही झुके रहता है, उसने तो सांसारिक विषयों की तरह ही इन्हें भी विषय बना लिया है, इस कारण से तो कोई फर्क नहीं है. शू कहते हैं कि जेने देवगुरु शास्त्र ने विषय बनाया अथवा ई बाजू झुकता रहा है, एम उद्देश्य थी पोता आत्मा में न झुक्या, એને તો સંસારિક વિષયો તરફનો જે ઝુકાવ છે એને દેવગુરુ લઈને હવે સરખો રાખ્યો, એને તો એવા સંસારના વિષયો છે, એવો પોતાનો વિષય છે, એમ થઈ ગયું.
કશાય
એક ભલે શુભ છે ને એક અશુભ છે, તો પણ એને તો દિશા તો બદલી જ નહીં, એને માટે જેવો અશુભ વિષય બનાવ્યો એવો શુભ વિષય બનાવીને. સંસારિક વિષય અને ધાર્મિક વિષયમાં ફરક શું રહ્યો છે? ધાર્મિક વિષયનો જે ઉદ્દેશ છે એ ઉદ્દેશ અવગણ વિરુદ્ધ જે અવગણ ના કરે. આ તો શૈલી એમની જોવા જેવી છે, પોતાની શૈલી કેવી છે કે નિમિત્તોની ચર્ચા કરે છે તો એ જુદી પદ્ધતિથી કરે છે, એમની મૌલિક પદ્ધતિ છે. ભલે નિમિત્તોની ચર્ચા કરીશ, ઉપાદાનની નથી કરીશ,
તો પણ ઉપાદાનની પ્રધાનતાથી કેવી રીતે વાત લીધી કે શું થતું રહે તારે, એવા સંસારિક દ્રશ્યો એવા દેવગરુ શાસ્ત્ર થઈ જાય તારે તો એનું જ રહ્યા હતા, શું ફેરતું જાય કોઈ ફેર પ્રશ્ન આવ્યો
ઉપાદાનને ઉપસાવો
ને માલ હશે એ છે કે તમે માગો એ આપશો, ઝવેરીની દુકાને જઈને એમ કહો તાંદળિયાની ભાજી પૂરી આપો, 2 કિલો તાંદળિયાની ભાજી આપો તો શું છે, શું માર્કેટ માં જાવ શાક માર્કેટ માં જા અહીંયા તો કાંદેરિયાની ભાજી થાય એમ વિતરાગ ના ઘરે આવે અને એમ કે મને રોગ મટી જાય તો સારું, મારી નિર્ધનતા મટી જાય તો સારું, એ જગરની દુકાને આવીને શાકભાજી માગે છે વિતરાગ કે છે તું પીઓ જા ભાઈ તો હાલ તો થાય છે આ દુકાન બીજી છે અને એની માલ નથી મળતો, નબળા સુખા હોય ને નબળા સુખા એ બધા નબળા સુખા છે, ઓલાને તો એ ગાવની ભાવની બહુ કિંમત છે એટલે એમ છે, પણ હું 12 લઈને આવ્યો છું, તમારે 12 હું રૂપિયો લ્યો હવા રૂપિયો લો પણ 2 કુળી આપો ને, જગરી કંઈક ભાઈ અહીંયા 12 નું કે હવા રૂપિયાની એકી ચીજ જ મળતી નથી, પણ જે અહીંયા 12 રૂપિયો લઈને આવે ને એની એકી ચીજ અહીંયા મળતી નથી, એવી ચીજ અહીંયા કોઈ 12 વાળી મળતી જ નથી, આ તો જગરી જ જાય છે એવું છે, એવા નબળા સુભા વાળાનું કામ નથી આ માર્ગમાં, જબ મુનિગણ અપને લીએ અપને શાસ્ત્ર મેં રમતી હુઈ બુદ્ધિ કો વ્યભિચારિણી માનતે હૈ તો નીચે વાળા કી તો વ્યભિચારિણી બુદ્ધિ હૈ બીજી શૈલી લીધી આગળ પદ્મનંદી 25 માં ભગવાન પદ્મનંદી આચાર્ય આ વાત લખે છે કે અરે શાસ્ત્રમાં હમતી અમારી બુદ્ધિ પણ વૃદ્ધિ ચાલે, શાસ્ત્રમાં જાય છે આત્મામાં રમતી બુદ્ધિ જેવી અમારે પણ તો ઘણી આત્મા છે તો પરગ્રહ છે, આચાર્ય મુનિરાજ જયારે આમ કે છે તો પછી નીચેવાળાએ તો માનવું જ રહ્યું કે આપણો તો ઘણો અપરાધ છે, એમને તો ઘણી સાધના ને આરાધનાની પરિણતિ છે, હોય જો આમ કહેતા હોય તો આપણી પાસે તો કાંઈ નથી, મૂડીવાળા ખર્ચ કરે તો કોહાય એને, શું મૂડીઓ ખર્ચ કરે ને કોહાય ખોટો ખર્ચ કરે, મૂડી હોય ખોટો ખર્ચ કરે, પાન ખાવા જાય એમ કે ભાઈ 5 રૂપિયાનું પાન આપો, 5 રૂપિયા વાળું આપો તો 5 વાળું મળશે ને 15 વાળું મળશે તો 15 વાળું આપો, 200 રૂપિયાનો પગાર 15 રૂપિયા વાળું પાન ખાય તો મનુષ્યો તો વધારે કે આત્મામાં જવાનું સાધન જરૂર છે, ઈશ પર ભી અજ્ઞાનીજી એસે લેતે હૈ કે મુનિગણ તો અપને લીએ બુદ્ધિ વ્યભિચારિણી માને હોય તો ઠીક હૈ, પરંતુ અપન તો થોડી શક્તિ વાલે અપને કો તો શાસ્ત્ર દીકા અવલંબન લેના ચાહીએ, મુનિરાજને તો વાંધો નથી એ તો કીએ પોતાને માટે તો ઊંચા આસને બિરાજમાન છે, ઊંચી દશાએ બિરાજમાન છે, આપણે તો સાધન કરીએ, આપણે તો ઉપયોગ શાસ્ત્રમાં જાય જ ને, આપણે તો શાસ્ત્રમાં અવલંબન લેવું જ પડે ને, લેવું જ જોઈએ ને, એમ કરી કરીને આત્મામાં જવા માટેનો પ્રતિબંધ ઉભો કરે છે પોતે ને પોતે, એસે ઓથ લેકર ઓથ એટલે આધાર, એવી રીતે આધાર લઈને આ સંતોષ માત્ર પટ વિવાદે નીચે વાળા પોતે સંતોષ માને છે. આપણો તો ભૂમિકાનો રાગ છે, આપણને કોઈ એવો રાગ આવે, આપણને કોઈ એવો જ રાગ હોય, દેવગુરુ શાસ્ત્રનો રાગ તો આપણને હોવો જોઈએ, એમ કરીને થઈ જાય છે. એની સામે સિદ્ધાંત મૂકો અહીંયા અવતરણ ચિહ્નમાં કે પહેલે મેં પહેલા તો ત્રિકાલી મેં પ્રસર જાને કા હૈ યહી સર્વપ્રથમ કર્તવ્ય તમે નાખ્યું એક જગ્યાએ ટીપું ને ધાબુ મોટો આવડું થઈ જાય, તેલ નું ટીપું તમે કપડાઓ પર કાગળ ઉપર નાખો તો આવડું મોટું ધાબુ થાય છે ને. આપણે સમજીએ છીએ કે તેલ પ્રસરી ગયું, એક એક પરમાણુ પરમાણુ કરીને તેલ પ્રસરી ગયું. એમ ત્રિકાળીમાં એટલે પોતાના મૂળ સ્વભાવમાં, ત્રિકાળી સ્વભાવમાં સૌથી પહેલા કરવાનું છે કે વ્યાપી વ્યાપક ભાવે પ્રસરી ગયું, એમાં અહમ પણ કરી રહ્યું. જે અતિન્દ્રિય દશા છે, ઉપયોગની જે અતિન્દ્રિય દશા છે, એમાં શું થાય છે કે ઉપયોગ છે એ પ્રસરી જાય છે. ઉપયોગ છે આખા આત્મામાં, અખંડ આત્મામાં અસંખ્ય પ્રદેશે પ્રસરી જાય છે. અત્યારે આપણને વિચાર કરીએ છીએ તો મનમાં વિચાર થાય છે એવું લાગશે, મારા મનમાં અમુક વિચાર આવે છે, અથવા વાંચીએ તો હું અહીં આંખથી જોઉં છું મને લાગે છે. એટલે ઉપયોગ અમુક ચોક્કસ જગ્યાએ વેદાય છે, અનુભવાય છે, વેદાય છે એટલે અનુભવાય છે. વિચાર કરે ત્યારે ઉપયોગનો અનુભવ જાણે એને મનમાં છે, જોવે ત્યારે એને આંખમાં ઉપયોગ છે એમ લાગે, સાંભળે ત્યારે કાને ઉપયોગ છે એમ લાગે. એ ઇન્દ્રિય જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે. અતિન્દ્રિય જ્ઞાનમાં એવું નથી બનતું. અતિન્દ્રિય જ્ઞાનની અંદર તો આખો જે ચેતન સિંહ દેહાકાર જે આત્મા છે એ બધી જગ્યાએ જ્ઞાનનું નિરાકુળ જ્ઞાનને આનંદનું વેદન આવે, સ્વસંવેદન થાય અને આનંદ 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 વેદાય એમ પ્રસરી જવું જોઈએ. એનું નામ પ્રસર્ગ છે, વ્યાપી જવું આખા ક્ષેત્રમાં. એક દ્રષ્ટાંત લઈએ, ઇલેક્ટ્રિકનો બલ્બ છે એમાં લાઇટ કરીએ તો લાઇટ ક્યાં દેખાય છે? આખા ગોળામાં ફિલામેન્ટમાં લાઇટ દેખાય છે. ક્યાં? અંદર જે તાર છે ને એને ફિલામેન્ટ કહેવાય. એ તાર તૂટી જાય પછી લાઇટ ન થાય, કેમ કે એને સર્કિટ કરી ન થાય એટલે. અને ટ્યુબલાઇટમાં, ટ્યુબલાઇટમાં એવી રીતે લાઇટ દેખાય છે, જેટલી 4 ફૂટની ભૂંગળી છે એમાં બધા પ્રદેશે એક સરખું લાઇટ દેખાય છે. એ ફિલામેન્ટની જે લાઇટ છે એને ઇન્દ્રિય જ્ઞાનમાં ઉપયોગ છે, ટ્યુબલાઇનની લાઇટ છે અતિન્દ્રિય જ્ઞાનમાં. આખે ટ્યુબમાં પથરી જાય એમાં ઊભી ટ્યુબ છે, આપણે આને ઊભી ટ્યુબ છે ને, આ ઊભી ટ્યુબ છે એમાં આ પ્રદેશે પ્રદેશે જ્ઞાનને આનંદ પથરી જાય એમ થવું જોઈએ સૌથી પહેલાં. તો એને ઇન્દ્રિય જ્ઞાન બોલ છે, અતિન્દ્રિય જ્ઞાન બહુ થાય છે. અંદરમાં પ્રદેશે પ્રદેશોથી એને જ્ઞાન અને આનંદનો અનુભવ થાય એને સમજાવવા માટે અનેક ઉપમાઓ દેવામાં આવે છે કે ભાઈ આત્માના સ્વાનુભવ અને સ્વાનુભૂતિ પ્રત્યે ત્યારે શું થયું કે ત્યારે દિવાળી થઈ. આ દિવાળીમાં દીવા બહુ થાય છે ને, તો દિવાળી થઈ. દિવાળી થઈ એટલે શું છે કે આત્માના પ્રદેશે પ્રદેશે જ્ઞાનના દીવડા ઝગમગવા લાગ્યા. શું દીવા ઝગમગે છે ને, એટલે આત્માના પ્રદેશે જ્ઞાન દીવડા ઝગમગે એવી દિવાળી થઈ એનું નામ સ્વાનુભવ. શું એક એક પ્રદેશે, સર્વ પ્રદેશે, અસંખ્ય પ્રદેશે જુદી જુદી ઉપમાથી એને સમજાવે છે. પહેલે મેં પહેલા તો ત્રિકાળી મેં પ્રસરદાને કા હૈ. શું પહેલામાં પહેલું શાસ્ત્ર વાંચવું એ નથી એમ કે છે, પહેલામાં પહેલું સ્વરૂપમાં આવી જવું, એ પહેલામાં પહેલું છે. સૌથી મહત્વ પહેલું એટલે શું? મહત્વ આપવું, પ્રાયોરિટી. પહેલું એટલે અહીંયા પ્રાયોરિટી. હું શાસ્ત્ર વાંચ ન વાંચી મુખ્ય નથી, પ્રાયોરિટી આત્મામાં અનુભવ કરવાની હોવી જોઈએ. એનું નામ મુખ્યતા કહો, પહેલું કયો એ વાત છે. એ સર્વપ્રથમ કર્તવ્ય. શાસ્ત્ર મેં ઉપયોગ લગાતે સમય ભી, હવે થોડોક સ્પષ્ટીકરણ કર્યું છે. મુખ્યને જ્ઞાનીને શાસ્ત્ર સ્વાધ્યાય હોય છે કે શાસ્ત્ર મેં ઉપયોગ લગાતે સમય ભી યો અભિપ્રાય હોના ચાહીએ. શું કેવો અભિપ્રાય થવો જોઈએ? કે મારે તો પહેલું મારા આત્મામાં વ્યાપી જવું છે, પ્રસરી જવું છે. આ અભિપ્રાય શાસ્ત્રને વાંચવું જોઈએ. તો એ અભિપ્રાયથી વાંચે તો શાસ્ત્રમાંથી એ વાત જે રીતે નીકળે એમાં એનો રસ આવે, રસ વધે, એ વિષયનો રસ નહીં તો ધારણા ખાલી થઈ જાય. વગર અનુભવ પદ્ધતિ એ ગમે એટલો શાસ્ત્ર સ્વાધ્યાય થાય તો પણ અનુભવ નહીં. આખી લાઈન જ જુદી પડી જાય, લાઈન જુદી પડી, કામ કરવાની પદ્ધતિ જુદી છે. મહત્વની ઘણી વાતો કરી છે એમણે પણ 645માં ઘણા પડખા ખોલ્યા છે. કુદરતે શું કહ્યું છે કે મનુષ્યો જીવ સામે ચર્ચા કરવાના છે, એટલે ઉપર બેઠા છે એટલે ખ્યાલ આવી જાય છે કે કેવા કેવા પ્રકારે લોકો અવલંબન શાસ્ત્રને લઈને, પોથ લઈને, આધાર લઈને અટકી જાય છે. એ બધો ખ્યાલ તો આવી જ જાય, ભલે પરિચય ઓછો છે પણ ખ્યાલ તો આવી જ જાય. એ બધા ખુલાસા કર્યા છે. શાસ્ત્ર મેં ઉપયોગ લગાતે સમય ભી યહ અભિપ્રાય હોના ચાહીએ. શું કયો અવતરણ ચિહ્નમાં છે કે સૌથી પહેલા મારે ત્રિકાળમાં પ્રસરી દેવું છે. શાસ્ત્ર કા અવલંબન લઈને કા અભિપ્રાય તો નહીં હોના ચાહીએ. સ્વરૂપના અવલંબન લેવાના અભિપ્રાય છે શાસ્ત્ર વાંચવું, પણ શાસ્ત્રના અવલંબન લેવાનો અભિપ્રાય તો ક્યારે પણ કરવો નહીં કે ક્યારે પણ રાખવો. આ ચોખ્ખી વાત છે. શાસ્ત્ર વાંચે ભલે, શાસ્ત્ર સાંભળે ભલે, પણ અભિપ્રાયથી નહીં. સાંભળવાને વાંચવાના અભિપ્રાયથી નહીં, સ્વરૂપનું અવલંબન લેવાના અભિપ્રાયથી સંક્રમણ અને વાંચન કરવું જોઈએ એમ કહેવું છે. બહુ સારું છે. એમ કે જે સાર નીકળે છે એ આ છે કે શાસ્ત્ર કા અવલંબન લેને કા અભિપ્રાય તો નહીં હોના ચાહીએ. આ સુધી વાત છે. ભલે શાસ્ત્ર વાંચવામાં જુદી વાત છે, અભિપ્રાયમાં તો એક જ વાત હોવી જોઈએ કે મારા સ્વરૂપનો અનુભવ કેમ કરો. એક દિવસ રાત્રિ ચર્ચામાં પણ ગુરુદેવ પાસે હિન્દી ભાષીમાં એ પ્રશ્ન કરેલો કે સ્વરૂપનો અનુભવ પણ કેવી રીતે કરવો. કે આ બધી ચર્ચા ચાલે છે પણ સ્વરૂપનો અનુભવ કેવી રીતે કરવો? કેમ કે ચર્ચા તો અનેક પડખાથી ચાલતી હોય. ગુરુદેવે બધું બહુ સરસ ઉત્તર આપ્યો કે ગમે તેવી લાંબી ચોડી ગમે તે વાતો થતી હોય, ગમે તે શાસ્ત્રો સામે આવતા હોય, પણ જેને અનુભવ કરવો છે ને કે તો કે હા અનુભવ કરો. તો કે અનુભવ કરવાના પાયા ગુજ જે એમાં કાઠિયાવાડી ભાષામાં જેને અનુભવ કરવો હોય તેને શાસ્ત્રમાંથી અનુભવ કરવાના પાયા ગોતવા તો અનુભવ થશે. આટલી વાતો ઘણી છે આ માટે. આપણું તો સમુદ્ર જેવી વિષય છે, ઘણી વાતો છે. જેને અનુભવ કરવો છે એને પોતાને અનુભવ કેમ થાય એની શોધ એને હોવી જોઈએ. એનો દ્રષ્ટિકોણ એને લાગુ કરવો જોઈએ, એપ્લાય કરવો જોઈએ, તો એ અનુભવની લાઈન સાંધી શકે. નહીં તો રામ નામ જેમ અન્ય મતમાં સામાયિક પ્રતિક્રમણ કરતા બીજી ક્રિયાઓ કરતા સમય કસા થાય છે, અહીંયા સ્વાધ્યાય કરતા કરતા સમય કસા થાય છે. લક્ષ્ય ફેંક્યું છે શાસ્ત્ર સ્વાધ્યાય કરનારને પણ एक समय के पर्याय में ही तो वेदन आता है और शक्ति में तो वेदन है नहीं, तो एक समय में पर्याय में वेदन आवे छे, जो शक्ति रूप भाव छे एमां तो कई वेदन
नहीं।
इसलिए यह वेदन ही प्रसिद्ध होने से पर्याय में वेदन प्रगट प्रसिद्ध हो पाते, उसको ही अज्ञानी आत्मा मान लेता है। पर्याय ले जाए थे और एटलो जो પોતાનું હું પણ એટલે આત્મા પણ કરી લઈએ છે માત્ર પર્યાયમાં, એને પર્યાય દ્રષ્ટિ મુખ્ય દ્રષ્ટિ કહેવામાં આવ્યો છે। વાસ્તવમાં તો નિત્ય સ્વરૂપ આત્મા ક્ષણિક પર્યાય ને જાતા હિ, જેને એ આત્મા માને છે તે આત્મા જ જાતો નથી, એમ કે નિત્ય છે એ તો અનિત્યમાં આવતો નથી, કેમ કે આત્મા અનિત્ય નથી। હવે આ એક પ્રશ્ન વિચારવા જેવો છે, પર્યાય સ્વરૂપે નથી, અરે પર્યાય સ્વરૂપે તો નથી પણ દ્રેય સ્વરૂપે નથી, અનુભવ સ્વરૂપે એ પંચાયત 762 સ્વરૂપ ની અંદર દ્રવ્ય પર્યાય ના ભેદ નથી, દ્રવ્યગુણ પર્યાય ના ભેદ સ્વભાવમાં નથી, એનું નામ અભેદ કહો, અભેદ કહો કે નિર્ભેદ કહો, ભેદમાં તો એક બીજી પણ અંદર વ્યાખ્યા કોઈ વાત સમાઈ જાય છે કે બધા ભેદો જેના ગર્ભમાં પીડ્યા છે તે અભેદ, ભેદ નહીં પાડતા બધા ગુણોનો અભેદ સ્વરૂપ તેને અભેદ કહે, અહીંયા દ્રવગુણ પર્યાયના ભેદ ન લેવા તેને નિર્ભેદ કહેવામાં આવે છે। એટલે પંચાધ્યાયિકાએ આ ચર્ચા કરી છે કે નિશ્ચય સ્વરૂપ કેવું છે, નિત્ય સ્વરૂપ છે કે અનિત્ય સ્વરૂપ છે, તો કે અનિત્ય છે એ પણ વ્યવહાર નહીં માં જાય છે અને નિત્ય છે પણ એ વ્યવહાર નહીં માં જાય છે, અને નિત્ય અનિત્ય બે માંથી એક નથી એ નિશ્ચય નહીં નો વિષય છે, બે છે ને બે માંથી એક નથી તે નિશ્ચય, બે છે તો પ્રમાણ નો વિષય છે, નિત્ય અનિત્યાત્મક છે એ પ્રમાણ નો વિષય છે, અને અનિત્ય છે એ વ્યવહાર નો વિષય છે, અને એની સામે નિત્ય છે એ એક ન્યાય નિશ્ચયનો વિષય હોવા છતાં એક ન્યાય ભેદ થતો હોવાથી વ્યવહારનો વિષય છે। પંચાધ્યાયમાં આવી સૂક્ષ્મ ચર્ચાઓ બહુ ચાલે છે, લાલવર વાળા હજી કઈ આવે છે ને અને આ ચર્ચા ત્યાં હું તો આ વાત લીધી છે એટલે કૈલાસસિંહજી બુલંદશહેર વાળાએ જે 7 ભાગ લીધા છે પ્રશ્નોત્તરમાં એમાં પ્રશ્નો ઉઠાવીને ઉત્તર લેખા છે, પણ પોતે ત્યાં સ્પષ્ટ કરવું નથી, આમને મૂંઝવણ શું છે કે અનિત્ય તો વ્યવહારનો વિષય આપણે જાણતા હતા, નિત્યને નિશ્ચય નહીં વિષય જાણતા હતા, તો પહેલી દખલ એ થઈ કે નિત્યને અહીંયા વ્યવહારનો વિષય શાસ્ત્રકાર કેમ કહે, અને નિશ્ચયના વિષયને અનુભય સ્વરૂપ કહે છે, એટલે અનુભય એટલે શું એ કાંઈ સમજાતું નથી। બે પ્રશ્ન એમાંથી મનમાં થયેલા, એક નિત્ય છે એ વ્યવહારનો વિષય કે, અને નિશ્ચય છે એ અનુભવ સ્વરૂપ કે, શિબિરમાં આવ્યા બે વખતે પાછળ પોલીસમાં ક્યારે વાંચે આ હું તો મૂંઝાણો છું, આ એને એક કુદરતી યોગ્યતા એક બહુ સારી રીતે મૂંઝાય એટલે એવો મૂંઝાય તેને હક ન પડે, એ યોગ્યતા છે. હો કરો એ કરે ન થાય, બહુ સારી રીતે બહુ મજાના. પછી બધે જીઆઈ ભાઈ આપણા જેટલા પોતે સાધારણ માણસ છે, પણ ખર્ચ કરીને સમય કાઢીને મંજાઈ માણસ રહી ન હતો. બધે ચર્ચા કરવા, બધે ચર્ચા કરીએ, મને કઈ સંતોષ થતો નથી, મને તમારે કઈ ચર્ચા કરવી. પછી આમાં કોઈ વાત કરે નીચે, પહેલા તો આ વ્યવહાર શું કરવા, કે ભેદ પીડ્યો માટે વ્યવહાર, ભેદ પડે માટે વ્યવહાર, એ તો પણ અનુભવ સ્વરૂપ શું. પછી આમાંથી લીધું કે સ્વભાવ છે એ દ્રવ્યમાં, મનમાં અને પર્યાયમાં વ્યાપુલો છે. આત્માનો જે સ્વભાવ છે એ દ્રવ્યમાં પણ છે, મનમાં છે, હું તો પોતે સ્વભાવ સ્વરૂપ છે અને પર્યાયમાં પણ વ્યાપુલો છે. છતાં દ્રવ્ય સ્વરૂપે નથી, ગુણ સ્વરૂપે નથી અને પર્યાય સ્વરૂપે નથી. તો લક્ષણ લક્ષણની ચર્ચામાં જે લક્ષણમાં લક્ષ ભાષે છે એ પર્યાય સ્વરૂપે નથી ભાષતો, એ મોટો દખલ હતો. કુદરતી બરાબર કુદરતી લક્ષણ લક્ષણની ચર્ચામાં સ્વાધ્યાય ચાલતો હતો. સમયસારના પરિશિષ્ટ ઉપર 8 દિવસ ચાલ્યો સ્વાધ્યાય આગ્રામાં, ને બરાબર લક્ષ લક્ષણની ચર્ચા ચાલતી હતી. એમાંથી કઈ રીતે પહેલા તો એને ચાલુ સ્વાધ્યાય પ્રશ્ન થઈ ગયો, લક્ષણ છે તો પર્યાયમાં, પર્યાયમાં જે લક્ષણ કહ્યું જ્યાંથી સ્વભાવનું લક્ષ્ય થાય છે તે અનુભવ સ્વરૂપ હોવાથી પર્યાય સ્વરૂપે નથી ને દ્રવ્ય સ્વરૂપે નથી, અનુભવ સ્વરૂપે છે. એ વખતે ખ્યાલ આવ્યો અનુભવમાં શું કહેવા માંગો, દ્રવ્યની અને પર્યાયની એનો ન્યાય છે. સમજવામાં સૂક્ષ્મ પડ્યો છે પણ ન્યાય ચોખ્ખો છે કે જો કેવળ દ્રવ્યમાં હોય સ્વભાવ અને પર્યાયમાં ન હોય તો પ્રગટ લક્ષણે ભાન ન થાય. શ્રીમદી આત્મસિદ્ધિમાં લીધો, આત્મા સચૈતન્ય સર્વા પાસ રહી, તેથી કેવળ પામીએ પ્રગટ લક્ષણે ભાન એમ કરીને જે લીધું છે. એ અંગચંદ્રાચાર્ય કહે છે કે જ્ઞાન લક્ષણથી આત્મા જણાય, પ્રગટ લક્ષણે ભાન થાય એવી રીતે માટે પર્યાયમાં છે. અને ત્યાં એક બતાવી દીધું કે એ પણ પર્યાય ત્યાં ત્યાં એ દ્રવ્યનું અંગ છે, પર્યાય છે એ પણ દ્રવ્યનું અંગ છે. અને એ દ્રવ્ય પણ ત્યાં જોવામાં આવે છે. દ્રવ્ય એટલે ઓલું દ્રષ્ટિકાળની વસ્તુ પણ એ જોવામાં આવે છે. અહીંયા તો કારણસર પર્યાયનો વિષય ચાલ દીધો, અહીંયા લક્ષ્ય લક્ષણનો વિષય છે અને સ્વભાવ જ આખા જણાય છે. ક્યાંથી જણાય? તો કે જ્ઞાન ના પર્યાય માંથી જણાય. તો કે પર્યાય સ્વરૂપે છે કે નહીં? પર્યાય સ્વરૂપે પર્યાય અનિત્ય છે અને સ્વભાવ તો અનિત્ય નથી, બરાબર. હવે જો સ્વભાવ કેવળ નિત્ય હોય અને શક્તિ નિત્ય છે, શક્તિ રૂપે જ હોય તો વર્તમાન અંશમાં પ્રગટ રૂપે ન જણાય. માટે નથી ત્રિકાળી કે નથી, નથી નિત્ય કે નથી અનિત્ય. જે અનિત્ય પણ નથી અને જે નિત્ય પણ નથી તેને અનુભવ સ્વરૂપ કરવા. અનુભવ ઉભય એટલે બે, અનુભવ એટલે બે માંથી એક કઈ સ્વરૂપ એને. એ જૈન દર્શન ની પરિભાષા છે. જૈન દર્શન સિવાય એવી વાતો નથી કે એવું એનું સ્વરૂપ છે. અનુભય સ્વરૂપે છે, ઉભય સ્વરૂપે નથી પણ નિત્ય નિત્યાત્મક પ્રમાણમાં વિષય છે. અને એ પ્રમાણમાં નિત્ય નિત્ય એવા બે પડખા પડે છે, એમાં એકને વ્યવહારને એકને નિશ્ચય કહેવાય છે. અહીંયા કંઈક સ્વભાવને જોવો છે ત્યાં બીજી જ વાત કરતી છે કે જો કેવળ સ્વભાવને નિત્ય કહેવામાં આવે તો અનિત્ય એવી પર્યાયથી એનું ભાષ્યમાન પણ ન થાય. અને જો અનિત્ય પર્યાય સ્વરૂપે જોવામાં આવે તો વ્યતીત થઈ જાય છે, નાશ થઈ જાય છે. માટે નિત્ય સ્વરૂપે પણ નથી, અનિત્ય સ્વરૂપે પણ નથી. કેવળ નિત્ય સ્વરૂપે પણ નથી, કેવળ અનિત્ય સ્વરૂપે નથી, અનુભવ સ્વરૂપે નથી. निर्भेद अभेद करता है कि निर्भेद लेव ब्रह्म पर्याय ना भेद जयमान से निर्भेद पर्याय व्यय थाय છે એજ કાળમાં બીજી પર્યાય ઉત્પન્ન થાય છે બરાબર તો એ વસ્તુમાં કેમ આ કાંઈ કટકો પડતો નથી પર્યાય સર્વથા વ્યય છે નવી પર્યાય ઉત્પન્ન થઈ હતી નહીં જ ઉત્પન્ન થઈ છે હતી એ સાવ ગઈ છે છતાં ભંગ નથી પડતો કેમ કે વસ્તુ અખંડ છે અખંડ છે એમ અહીંયા પણ દ્રવ્યગુણ પર્યાયમાં સ્વભાવ અખંડ છે કઈ ખંડ નથી પડતો દ્રવ્યનો ખંડ નહીં ગુણનો ખંડ નહીં પર્યાયમાં ન દ્રવ્ય ને ખંડિયામી ન ભાવે ને ખંડિયામી ન કાળે ને ખંડિયામી ને ક્ષેત્રે ને ખંડિયામી સમસ્યા ગુણ પડે છે સર્વ વિશ્વ જ્ઞાન અધિકારમાં અમૃતચંદ્રાચાર્યજીએ અખંડની ધૂન પાડી છે ને દ્રવ્ય ને ખંડી આપે ને ભાવે ને ખંડી આપે ને ક્ષેત્રે ને ખંડી આપે ને કાળે ને ખંડી આપે સર્વ ક્ષેત્ર કાળ ભાવ ઉત્પાદ વિદ્રોહ દ્રવ્ય પર્યાય ક્યાંય ખંડ પડતો નથી એવો હું છું તે હું છું હા એમ એમાં એ ગર્ભિત પણ આવી જાય છે પણ જ્ઞાતા જ્ઞાનની ના ભેદ નહીં તે મૂળ તો એવું છે ત્રણેય ભેદનો જ્યાં ત્રણેય ભેદ જ્યાં રહેતા નથી ત્યાં જે અનુભવ થાય છે તે બધાનો એકમાં જ અનુભવ એ ભેદ એના ભેદ વિલીન છે એટલે નિર્ભેદ છે સ્વભાવ છે એ સ્વભાવ સ્વભાવ રૂપે જો ભાસે તો એમાં કોઈ ભેદ ભાસે નહીં દ્રવ્યગુણ પર્યાયના ભેદ ભાસે નહીં જ્ઞાતા જ્ઞાનના ભેદ ભાસે નહીં જ્ઞાતા ધ્યાન ધ્યેયના ભેદ ભાસે નહીં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના ભેદ ભાસે ઉત્પાદ વિભ્રહના પણ ભેદ ભાસે કાંઈ નથી એવો સ્વભાવ પરંપરાની ભાવ શબ્દ લાગુ પડે છે એને એ શબ્દ થી કહેવાય છે એમ તો નિત્ય શબ્દ થી ભેદ પડે છે એ ભેદ પડે છે ભેદ નહીં પડવો જોઈએ ચાર ભાવ થી જુદો પાંચમો ભાવ એમ ભેદ પડે ત્રિકાળીમાં અનિત્ય નહીં પર્યાય રૂપ નહીં ક્ષણિક નહીં એવો ભેદ પડે છે ત્રિકાળી કહેતા ભેદ પડે છે પારિણામિક કહેતા ભેદ પડે છે નિત્ય કહેતા ભેદ પડે છે એટલે રાજમલજી એમ કહે છે કે જેવો છે તેવો અને એટલે પંચાધ્યાયમાં કદાચ એમણે ગ્રંથ લખ્યો હોય તો શરીર ઉપર અસર થઈ ગઈ હતી ઊંઘ આવે નહીં ખાવું ખાવું 3-4 કિલો વજન ઘટી ગયું 3-4 કિલો વજન ઘટી ગયું ઘરમાં બધા ચિંતામાં પડી ગયા કારણ કે ફિકર લાગી ગઈ હતી વજન કેમ ઘટી જાય છે ડાક્ટરે ટ્રીટમેન્ટ શરૂ કરી પણ મને ચિંતા બહુ થાય છે કે સમજાતું નથી સમજાતું નથી આટલી બધી ઉંમર બધી 45-46 થયા છે મેન્ટલ ટ્રીટમેન્ટ આપી ન્યુરોલોજીસ્ટ પાસે લઈ ગયા હતા કઈ ચિંતા કરી રીતે ઓછી કરો યોગ્ય કઈ રીતે થક પડે બહુ હળવો થઈ ગયો ચિંતા પછી દર્શન આગ્રાની શિબિર પછી અહીંયા દર્દી ઉતરી ગયા હતા સુગાની દિવસ આપણે ફંક્શન
ધર્મદાસજી
કાઢે છે એવો શું છે સમ્યક જ્ઞાન દીપિકામાં એ શું છે શું
करता है। एक समय की पर्याय में ही तो वेदन आता है, शक्ति में तो वेदन है नहीं, इसलिए वेदन ही प्रसिद्ध होने से उसको ही अज्ञानी आत्मा मान लेता है। वास्तव में तो नित्य स्वरूप आत्मा क्षणिक पर्याय में आता ही नहीं, आई थी आपने चर्चा का देखो तो लक्षण में तो आवे तो पर्याय रूपे नहीं आपको तो द्रव रूपे के नहीं द्रव रूपे तो नहीं स्वभाव रूपे के वैसा का वैसा ही प्रकार रहता है। उसी में अपनापन लिए बिना सुख शांति हुई नहीं सकते। सेवा स्वरूप मापन भाष होते हैं शांति मिठाई में अशांति
परम कृपा श्री सद्गुरुदेव नो जाया हो जाया हो जाया।
पंचाध्याय में नीचे नीचे ना